અઢારમી પુત્રી મોહિની કહે છે રણસ્તંભના રાજાની વાર્તા. અઢારમા દિવસે ફરી એકવાર પુત્રી મોહિની જેવા ભોજ રાજા સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં તેમને બેસવા જતા અટકાવીને બોલી, હે રાજન, આ સિંહાસન ઉપર બેસો નહીં, તે તો પરદુઃખ ભંજન વિક્રમ રાજાનું છે. તેના જેવા પરાક્રમી અને ઉદાર રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે. આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમ અને ઉદારતાની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક દિવસની વાત છે, વિક્રમ રાજા રાજ દરબારમાં બેઠા હતા. તેમના દરબારમાં 18 વર્ણ બેઠી હતી. દરબારમાં બધા જ્ઞાન ચર્ચાની વાતો કરતા હતા. તેવામાં રાજાને સંગીત સાંભળવાની ઈચ્છા થઈ. તેણે તરત જ નગરના નામાંકિત ગાંધર્વને બોલાવ્યો અને તેને સુંદર રાગ રાગીણી ગાવાની આજ્ઞા આપી. તે ગાંધર્વ રાજાનો હુકમ થતાં જ રાજ દરબારમાં હાજર થઈ ગયો. તે પ્રણામ કરીને બોલ્યો, મહારાજ, તમારી આજ્ઞા થતાં હું તરત હાજર થયો છું, પરંતુ અત્યારે હું સુંદર રાગ નહીં ગાઈ શકું, કારણ અત્યારે મને કંઈ ચેન પડતું નથી. રાજાએ પૂછ્યું, ભાઈ, એવું તો તારે માથે શું દુઃખ આવી પડ્યું છે કે તમને કંઈ ચેન પડતું નથી? ગાંધર્વ બોલ્યો, મહારાજ, અત્યારે હું ખૂબ જ દુઃખી છું. રાજાએ તેને દુઃખનું કારણ પૂછ્યું અને કહ્યું, હું તારું દુઃખ જરૂર દૂર કરી આપીશ. ગાંધર્વ બોલ્યો, મહારાજ, એક દિવસ હું શિવાલયમાં મહાદેવની પૂજા કરવા ગયો. ત્યાં મને એક મહાત્મા મળ્યા. તેમણે કહ્યું, પૂર્વ દેશમાં રણસ્તંભગઢ નામનું એક નગર છે. તે નગરના રાજાને ત્યાં રૂપના અંબર જેવી એક કુંવરી છે. તેના આજથી ચોથે દિવસે લગ્ન છે. આ કુંવરી માટે સ્વયંવર રચવામાં આવ્યો છે, તેથી દેશના રાજાઓ અને રાજકુંવરો અહીં આવવાના છે. જે આ કુંવરીને પરણશે તેના ભાગ્ય ઉગળી જશે. મહાત્માની વાત સાંભળીને મને પણ એ કુંવરીને જોવાની અને તેના સ્વયંવરમાં જવાની ઈચ્છા થઈ. હું તો બીજા જ દિવસે એ નગરમાં પહોંચી ગયો અને એક ધર્મશાળામાં ઉતર્યો. સ્વયંવરને દિવસે આખા નગરમાં ધમાલ મચી હતી. ચારે બાજુ તોરણો લટકાવ્યા હતા. આખું નગર જાણે ઝગમગી રહ્યું હતું. હું સ્વયંવરના મંડપમાં ગયો. મંડપમાં અનેક દેશના રાજાઓ ઉપસ્થિત હતા. હું મંડપના એક ખૂણે લપાઈને ઊભો રહ્યો. થોડી વારમાં કુંવરી વરમાળા લઈને મંડપમાં આવીને બેઠી. તેને જોતા જ મને પરણવાની ઈચ્છા થઈ ગઈ. થોડી વારમાં હાથણી સૂંઢમાં કરસ લઈને ધીરે ધીરે મંડપમાં ફરવા લાગી. તે એક પછી એક રાજા આગળથી ધીરે ધીરે પસાર થઈને મારી બાજુ આવી. મેં તેને મારી બાજુ આવતી જોઈ કે તરત જ મેં એ સરસ મલ્હાર રાગ ગાયો કે તેણે મારા પર મુગ્ધ થઈ મારા મસ્તક પર કરસ દોરી દીધો. મારા આનંદનો પાર ન રહ્યો, પણ એટલામાં જ આખા દરબારમાં બૂમાબૂમ મચી ગઈ કે હાથણી ભૂલી, હાથણીને ફરી મોકલો. કેટલાક રાજકુમારો તો મારા પર એવા ગુસ્સે થયા કે મને મારીને સ્વયંવરના મંડપની બહાર કાઢી મૂક્યો. હું મંડપ બહાર ઊભો રહ્યો. રાજાએ બધાની લાગણીને માન આપી ફરી હાથણીને કરસ આપી મંડપમાં મોકલી. આ વખતે પણ હાથણી આખા સ્વયંવરના મંડપમાં ફરી, પણ કોઈના ઉપર કરસ ઢોર્યો નહીં. તે ધીરે ધીરે હું ત્યાં બહાર ઊભો હતો ત્યાં આવી તેને ફરી મારા તરફ આવતી જોઈ રહી મલ્હાર રાગ ગાયો કે તરત જ તેણે મારા મસ્તક ઉપર કરસ ઢોરી દીધો. પછી રણસ્તંભના રાજાએ તરત જ રાજ્યના નિયમ અનુસાર મારા લગ્ન કુંવરી સાથે કરી દીધા. લગ્નની પહેલી રાતે જ ઉમરી નહાતી હતી ત્યાં કોઈ રાક્ષસ આવીને તેને ઉપાડી ગયો. કુંવરી ગુમ થવાની ખબર પડતા જ આખા રાજમહેલમાં હાહાકાર મચી ગયો. લોકો મને અભાગ્યો અભાગ્યો કહી ધિક્કારવા લાગ્યા. રાજા મને ધક્કા મારીને મહેલમાંથી કાઢે તે પહેલાં જ હું પાછલે રસ્તેથી બહાર નીકળી ગયો અને દુઃખી દિલે મારા ઘેર આવી ગયો. આ પ્રસંગથી મને ખૂબ જ દુઃખ થયું છે. મને હવે ક્યાંય ચેન પડતું નથી અને દુઃખમાં મારાથી કોઈ રાગ પણ ગવાતો નથી. હવે તો કુંવરી મળે તો જ ગવાશે. ગાંધર્વની વાત સાંભળી વિક્રમ રાજાએ કહ્યું, ભાઈ હું તારો દુઃખ જરૂર દૂર કરીશ. હું તે કુંવરીને પાછી ન લાવું તો મારા સગરા તીરથ ફોક જજો. ગાંધર્વ ઘેર ગયો. મદ્રાસ થતા વિક્રમ રાજા હરિસિદ્ધ માતાના મંદિરે ગયા અને તેમની પૂજા કરી સ્તુતિ કરી. છતાં માતાજી પ્રગટ ન થયા ત્યારે વિક્રમ રાજાએ મ્યાનમાંથી તલવાર કાઢી જેવી ગરદન પર મારવા જાય છે ત્યાં જ માએ તેને અટકાવ્યો અને બોલ્યા, વિક્રમ આ શું કરે છે? તારે તે એવું કયું દુઃખ છે કે આત્મહત્યા કરવા તૈયાર થયો? માં બે હાથ જોડી વિક્રમ રાજા બોલ્યા, તમારાથી તો કાંઈ અજાણ નથી. આજે મેં ગાંધર્વને તેની પત્ની પાછી લાવી આપવાનું વચન આપ્યું છે. એ રણસ્તંભના રાજાની કુંવરી છે. માં આ કુંવરીને કોણ હરી ગયું છે? તેને કેવી રીતે પાછી મેળવવી શકાય તેનો ઉપાય બતાવો. માતાજીએ કહ્યું, આ કુંવરીને એક રાક્ષસ હરી ગયો છે, પણ એ રાક્ષસ કોઈથી જીતાય તેવો નથી. આ રાક્ષસ ઉત્તર દિશાએ સાગર બેટમાં રહે છે, પરંતુ તે રસ્તો પસાર કરવો ખૂબ કઠિન છે. રાજા વિક્રમે કહ્યું, માં મને આશીર્વાદ આપો, તમારી કૃપાથી હું એ રાક્ષસને જરૂર જીતી શકીશ. માતાજીએ તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા. વિક્રમ રાજા વીર વેતાળને લઈને ઉત્તર દિશાએ સાગર બેટ જવા નીકળી પડ્યા. રસ્તામાં એક મોટું વન આવ્યું. આ વનનો રસ્તો ખૂબ જ ભયંકર હતો. એવામાં વિક્રમ રાજાની નજરે એક રથ દેખાયો, જે રથને બે સિંહ જોડાયેલા હતા અને દોરડાની જગ્યાએ નાગની લગામ હતી. એ રથમાં એક બિહામણો રાક્ષસ બેઠો હતો. રાક્ષસે રથ ઊભો રાખ્યો. રાજા પહેલાં તો આ બિહામણા રાક્ષસને જોઈને ડગાઈ ગયા, પણ તેમણે હિંમત ભેગી કરી તેના રથની પાસે ગયા અને રાક્ષસ સામે હાથ જોડી ઊભા રહ્યા. એક મનુષ્યની આટલી હિંમત જોઈ રથ ઉપર બેઠેલો રાક્ષસ વિક્રમ રાજા સામે જોઈ જોરથી ત્રાડ પાડી બોલ્યો, તું કોણ છે અને આવી ભયંકર જાળીમાં કેમ આવ્યો છે? જે હોય તે સાચે સાચું કહે. રાજાએ કહ્યું, હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ છું. હું એક ગાંધર્વનું દુઃખ ટાળવા નીકળ્યો છું. આ ગાંધર્વના લગ્ન રણસ્તંભગઢની રાજકુમારી સાથે થયા હતા અને તેને એક રાક્ષસ ઉપાડી ગયો છે. હું રાક્ષસને શોધીને તે રાજકુમારીને પાછો દેવા નીકળ્યો છું. રાક્ષસે કહ્યું, હે રાજન, આ કુમારી નામઘર નામનો રાક્ષસ ઉપાડી ગયો છે. તે ખૂબ જ બળવાન છે. તમે ખોટું સાહસ કરો છો. આ રાક્ષસ અજિત છે. તેને વરદાન મળ્યું છે કે જે માણસ 20 યોજન દરિયા પાર ચાલીને જઈ શકે અને કડકડતા તેલમાં સ્નાન કરી શકે તે જ તેને હરાવી શકે. શું તારામાં આટલી તાકાત છે? જો તારામાં આટલી તાકાત હોય તો હું તને જરૂર મદદ કરું. વિક્રમ રાજાએ તરત જ વેતાળની મદદ માગી. વેતાળે કહ્યું, હું ઇન્દ્ર રાજાની પાસે જાઉં. તે તરત જ ઇન્દ્ર રાજા પાસે ગયો અને વિક્રમ રાજા માટે સહાય માગી. ત્યારે ઇન્દ્રએ વેતાળને એક મંત્ર આપીને કહ્યું, રાજા જેવા કડકડતા તેલમાં પડે તે પહેલાં અગ્નિદેવનું સ્મરણ કરી આ મંત્ર બોલે તો તેલ ઠંડુ થઈ જશે. બીજી બાજુ વિક્રમ રાજાએ હરિસિદ્ધ માતાની પ્રાર્થના કરી અને માતાએ તેને ઉકળતા તેલમાં તેનું રક્ષણ કરવાનું વચન આપ્યું. વેતાર મંત્ર લઈ રાજા પાસે આવ્યો અને બધી વિગતો કહી વિક્રમ રાજાએ કહ્યું, મતથી કહ્યું, હું ઉકળતા તેલમાં સ્નાન કરવા તૈયાર છું, માટે તમે તેલ ઉકાળવાની વ્યવસ્થા કરો. રાક્ષસ રાજાને પોતાના રહેઠાણે લઈ ગયો. ત્યાં તેણે એક મોટી કડાઈમાં તેલ ઉકાળવા મૂક્યું. તેલ જ્યારે બરાબર ઉકળીને લાલ ચોર થઈ ગયું ત્યારે રાક્ષસે વિક્રમ રાજાને તેમાં સ્નાન કરવાનું કહ્યું. વિક્રમ રાજાએ કડાઈ પાસે જઈ ઇન્દ્ર રાજાનું નામ લીધું, પછી અગ્નિદેવનું સ્મરણ કરી મંત્ર બોલ્યા અને પછી ઉકળતા તેલમાં ઝંપલાવ્યું. પરંતુ રાજાને ઉકળતું તેલ ઠંડા પાણી જેવું લાગ્યું. રાક્ષસ તો આ જોઈ દંગ થઈ ગયો. તેને વિક્રમ રાજા કોઈ દેવાંશી નર લાગ્યો. તે પોતાના વચન પ્રમાણે રાજાને મદદ કરવા તત્પર થયો. ઉપરાંત આ રાક્ષસની પત્નીને પણ નામધળ લઈ ગયો હતો. તેથી તે રાક્ષસ વિક્રમ રાજાને સહાય અર્થે જવા તૈયાર થયો. રાક્ષસ વિક્રમ રાજાને લઈને સાગરના કિનારે આવ્યો અને કહ્યું, આ સાગરની પેલે પાર નામધર રાક્ષસ રહે છે. જો તમે આ સાગર પાર કરવાની શક્તિ ધરાવતા હો તો જ રાક્ષસનો ભેટો થઈ શકે. વિક્રમ રાજાએ ત્યાં ઊભા રહી આંખો બંધ કરી હરિસિદ્ધ માતાનું સ્મરણ કરી સાગર દેવની આરાધના કરી. થોડી વારમાં સાગરના પાણીમાં જવાનો માર્ગ થઈ ગયો. હવે રાક્ષસને રાજાની શક્તિ પર પૂરો વિશ્વાસ આવ્યો. રાજા રાક્ષસ અને અદૃશ્ય રૂપે રહેલો વેતાર ત્રણેય સાગરના રસ્તામાં ચાલવા લાગ્યા. માંડ અડધે રસ્તે પહોંચ્યા કે એક વિશાળકાય પક્ષી રસ્તો રોકીને ઊભું રહ્યું. તે નામધર રાક્ષસનું ચોકીદાર હતું. તે વિક્રમ રાજાને જોતા જ ચિત્કાર પાડી રાજા સામે જેવું ઘસ્યું કે તરત રાજાએ તેને તલવારના એક ઝાટકે ઉડાવી દીધું. પક્ષી ભોંય પર પછડાઈ ગયું, પણ મરતા મરતા તેણે ખૂબ મોટી ચીસ પાડી. આ ચીસ સાગર બેટમાં ઊંઘતા નામધર રાક્ષસે સાંભળી. તેને થયું કે જરૂર અહીં કોઈ લડવા આવી રહ્યું છે. તે સાવધ થઈ ગયો અને પોતાની રાક્ષસી સેનાને પણ લડવા માટે તૈયાર કરી દીધી. બધા તૈયાર થઈ રાજાની સામે આવ્યા. નામધર રાક્ષસનો હુકમ થતાં જ આખી સેના વિક્રમ રાજા તથા બધા રાક્ષસ પર મોટી મોટી શિલાઓ લઈને ફેંકવા લાગ્યા. પરંતુ વિક્રમ રાજાની બૂમ પડતા જ અદૃશ્ય રૂપે રહેલા વેતારે પોતાની ગદા વડે તેનો ભૂક્કો બોલાવી દીધો. વિક્રમ રાજાએ અને મિત્ર રાક્ષસે અનેક રાક્ષસી સિપાહીઓને કતલ કરી દીધા. પરંતુ હજુ નામધર રાક્ષસ ઝપટામાં આવ્યો ન હતો, કારણ તે જુદા જુદા સ્વરૂપે રાજા સામે લડતો હતો. તેણે વિક્રમ રાજાને મારી નાખવા ઘણી યુક્તિઓ કરી, પરંતુ વિક્રમ રાજાએ તેને ફાવવા દીધો નહીં. એટલે છેવટે નામધર રાક્ષસ મોટો અજગર બનીને વિક્રમ રાજાને ગરી ગયો અને પાતાળમાં જતો રહ્યો. વિક્રમ રાજાને બચાવવા માટે ગભરાયેલો વેતાર હરિસિદ્ધ માતા પાસે ગયો અને બધી હકીકત જણાવી. હરિસિદ્ધ માતાને થયું, રાજાને તો મરવાની ફિકર નથી, પણ પેલા ગાંધર્વનું શું થાય તેની ફિકર છે. વિક્રમ તો પારકાના દુઃખે દુઃખી થાય તેવો છે. માટે તેમણે તરત જ વેતાળને એક ત્રિશૂળ આપ્યું અને કહ્યું, તું આ ત્રિશૂળ લઈ પાતાળમાં જા અને વાયુ રૂપે અજગરના પેટમાં દાખલ થઈને આ ત્રિશૂળ વિક્રમ રાજાને આપજે. જે વિક્રમ રાજા આ ત્રિશૂળ વડે અજગરના મુખમાંથી બહાર નીકળી શકશે. વેતાળ તો હરિસિદ્ધ માતાના કહ્યા મુજબ તરત પાતાળમાં પહોંચી ગયો. તે માતાજીના કયા પ્રમાણે વાયુ રૂપે અજગરના પેટમાં પેસી ગયો અને વિક્રમ રાજાને ત્રિશૂર આપ્યું. રાજાએ ત્રિશૂર વડે અજગરનું પેટ ચીરી બહાર આવ્યા. પરંતુ આશ્ચર્યની વાત તો એ કે હજુ અજગર જીવતો હતો. રાજાએ તેને મારી નાખવા માટે પોતાનું ખડગ ઉગામ્યું કે અજગરને બદલે નામધર રાક્ષસ હાથ જોડી બેઠેલો દેખાયો. તેણે વિક્રમ રાજાની માફી માંગી અને બોલ્યો, હે રાજન, હું બ્રહ્મ રાક્ષસ છું, તમે મને મારશો નહીં. હું ગયા જન્મમાં બ્રાહ્મણનો પુત્ર હતો. એક વખત મારા પિતાએ મારી પાસે ફૂલ માંગ્યા, પણ મેં તે આપ્યા નહીં. તેથી મારા પિતા મારા પર ગુસ્સે થયા અને મને શાપ દીધો. એ શાપને કારણે હું બ્રહ્મ રાક્ષસ થઈ અવતર્યો છું અને બીજા ન કરી શકે એવા કામ હું કરું છું. મને કોઈ જીતનાર નથી, પણ આજે તમારી આગળ હું હાર્યો. હવે તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? વિક્રમ રાજાએ નામધર રાક્ષસને અભયદાન આપ્યું અને પોતાની ઓળખાણ આપી અને પોતે રણસ્તંભના ગઢની રાજકુમારીને છોડાવવા માટે આવ્યા છે તેની વાત કરી. નામધર રાક્ષસે વિક્રમ રાજાને પોતાનો મહેલ બતાવ્યો. રાક્ષસનો મહેલ જોઈ રાજા તો દંગ રહી ગયા. રાક્ષસના મહેલના એક ભવ્ય ખંડમાં 13 રાજકુમારીઓ રહેતી હતી. તેની રાક્ષસે વારાફરતી ઓળખાણ કરાવીને કહ્યું, આ દરેકને હું પુત્રી જેવી ગણીને રાખી છે, કોઈને કોઈ પ્રકારનું દુઃખ આપ્યું નથી. આ 13 કુમરીમાં રણસ્તંભગઢના રાજાની કુમરી પણ હતી. તેને જોઈને રાજાને ખૂબ જ હર્ષ થયો. રાજાએ રાક્ષસને પૂછ્યું, હે નામધર, આ કુમરીઓને તમે દુષ્ટ આશયથી લાવ્યા નથી, તો પછી આ કુમરી કરીઓને અહીં લાવવાનું પ્રયોજન શું? રાક્ષસે કહ્યું, મારા આ ભવ્ય મહેલમાં હું એકલો મૂંઝાઈ જાઉં, મને ગમે નહીં, એટલા માટે આ કુમરીઓને લાવીને રાખી છે. વિક્રમ રાજાએ નામધર રાક્ષસ પાસે 13 કુમરીઓની માગણી કરી. રાક્ષસે તે 13 કુમરી રાજાને સોંપી દીધી. એટલે રાજાએ 11 કુમરીઓને પોતપોતાને સ્થાને પહોંચાડી દીધી. જ્યારે 12મી કુમરીને વિક્રમ રાજાએ પેલા રાક્ષસને સોંપી જે તેની પત્ની હતી, અને 13મી કુમરી એટલે રણસ્તંભગઢની રાજકુમરીને લઈને પોતાના નગરમાં આવ્યા અને તેને પેલા ગાંધર્વને સોંપી. ગાંધર્વ તો પોતાની પત્નીને જોઈ ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે વિક્રમ રાજાનો ઘણો આભાર માન્યો. બીજા દિવસે વિક્રમ રાજાએ મહેલના વિશાળ ખંડમાં સંગીત સમારંભ યોજ્યો. તેમાં દરબારીઓ અને પ્રતિષ્ઠિત નગરજનોને આમંત્ર્યા. સમારંભમાં ગાંધર્વે વિવિધ રાગ રાગીણીઓ છેડી બધાને ડોલાવી દીધા. સમારંભને અંતે રાજાએ ગાંધર્વને 1000 સોના મહોરો આપી તેની કલાની કદર કરી. થોડા દિવસ બાદ રણસ્તંભગઢના રાજાને પણ આ સમાચાર મળ્યા. તેમણે પણ વિક્રમ રાજાનો ખૂબ આભાર માન્યો. વિક્રમ રાજાની ચારે બાજુ વાહવા બોલવા લાગી. મોહિની પુત્રીએ વાર્તા પૂરી કરતાં કહ્યું, હે ભોજ રાજા, વિક્રમ રાજા જેવા સાહસિક અને પરોપકારી રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકશે. આમ કહી પુત્રી સરળ કરતી આકાશ